તારીખ 25-3-1979 શ્રી સમયસર ગાથા 100 ના ભાવાર્થ ઉપર પૂજ્ય ગુરુદેવ શ્રી કાનજી સ્વામીનું રાજકોટમાં પ્રવચન.
નમો નોય સૌ હરિહંતાણમ, નમો નોય સૌ સિદ્ધાણમ, નમો નોય સૌ આયુર્યાણમ, નમો નોય સૌ ઉજ્જાયાણમ, નમો નોય સૌ ત્રિકાળવતી શ્રાવણમ, ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિન કામદમ ઔષધમ શ્રી ઓમકારાય નમો નમઃ. મંગળમ ભગવાન મંગળમ ગૌતમૌમિ મંગળમ કુંકુંડારી ઉજેન્દ્ર મોસુ મંગળમ નમઃ.
સમયસર ગાથા 100 એનો ભાવાર્થ છે. અધિકાર શું છે કે આ જગતના જે પદાર્થો છે, સત સત અનંત આત્માઓ છે, અનંત પરમાણુઓ છે, ચાર બીજા છે કારણો ધર્માશ્રમા મુખપણે તો આત્મા અને પૂદગલની વચ્ચેની વાત. આ પૂદગલ છે ને જળ કે છે કે જળની પર્યાય જળથી જયારે થાય તે કાળે થાય જેમાં હાથ છે જેવા જળ છે આ એની આમનામ અવસ્થા થાય છે. એ અવસ્થા થઈ એ તો તેને કાળે તેના કારણથી તેનામાં થઈ એમ દરેક જળની અવસ્થા તે કાળે તેની અવસ્થાનું કરતા તીવ્ર છે અને તે અવસ્થા તેનું કાર્યને વ્યાપનામ કર્મ છે. કર્મ એટલે કાર્ય. હવે અહીંયા એમ કે છે કે દ્રેક દ્રવ, દ્રવ એટલે વસ્તુ, અને તે દ્રવે છે સમય સમયની પોતાની યોગ્યતા પ્રમાણે તે પર્યાયમાં ઉપાદાન પણ તો તેનું છે. નિમિત્ત પણ કોનું જેની વાત છે બહુ. શરીર વાણી કર્મ બહારની જડાની પદાર્થ જેની અવસ્થા કંઈ ત્યાં થાય છે તે તો તેના સકાળે તેના કારણે તે અવસ્થા થાય છે. જેમ કે ઘટ અને પટ ગ્રહની અવસ્થા માટીથી તે કાળે થવાની હતી તે થઈ છે. પટની અવસ્થા એ પણ તેને કાળે પટના કારણે એની વંકરની જે અવસ્થા છે એ વસ્ત્રથી થઈ છે. વણકરથી નહીં, ઘણો કુંભારથી નહીં, લાકડાના કામ આજે કરે ઉતાર કે છે તે લાકડાના તે સમયની અવસ્થા તેનાથી લાકડાથી થાય છે. હવે એના નિમિત્ત કોને કેવું એટલો પ્રશ્ન છે. બીજી ચીજ છે તો એના નિમિત્ત કોને કેવું એ પ્રશ્ન છે. જેની વાતો છે પ્રભુ અનંતકાળમાં એને વાસ્તવિક ભગવાન આત્મા કોણ છે અને એનું કર્તવ્ય વાસ્તવિક કર્તવ્ય શું છે તેને તેને અનંતકાળ પરિભ્રમણનો પણ કોઈ કર્યું નથી. એક સમય માત્ર પણ તેને કર્યું નથી. જેથી એને મનુષ્યપણે અનંતકાળે મળે તો પણ અનંતવાર મળી ગયું છે. આ પ્રેમનાનું કંઈ નથી. ભગવાન આત્મા સચ્ચિદાનંદ પ્રભુ તો સત શાશ્વત અનાદિ અનંત તત્વ છે. એ તત્વને પોતાના ભાન વિના એને મોક્ષના અવતાર અનંતે કાળે એકવાર મળે તો પણ અનંત અવતાર થઈ ચૂક્યા છે. અંજુપતિ અનંતવાર થયો છે, લાખ લાખ રૂપિયાનો મહિને પગાર એવો માણસ પણ અનંતવાર થયો છે, એ કંઈ નવી ચીજ નથી પ્રભુ. અને સો વાર માગે તો એક વાર કવર ન રહે એવો ભિખારી પણ અનંતવાર થયો છે. એના કે છે કે એમાં મોક્ષના ભવ મળ્યા જે અનંતા, એથી નીચે એક નારકી છે, નારકી. એ તો વાત કરી હતી એક ભાઈ ન્યાય લોજિકથી, તો કે એક માણસનું ખૂન કરે તો એને સાક્ષી પડે તો એક વાર ફાંસી રાજા આપે, પણ એને સો ખૂન કર્યા હોય તો વર્તમાનની તેની સો વાર ફાંસી દેવી એવી વ્યવસ્થા ક્યાં છે? ત્યારે એક માણસનું ખૂન કર્યું અને સાક્ષી પડે, સાક્ષી પડે તો ન પડે પૈસા પૈસા વકીલવતના ભરે ને એવું નીકળી પણ જાય આ બહારથી, અંદરથી કહીને જાય ને અંદર તો પાપ કરેલું છે. પણ આ કહે છે કે એવા અનંતવાર મનુષ્યના ભવ મળ્યા એથી અનંતગુણા નરકના ભવ મળ્યા, અસંગુણા જે મનુષ્યના ભવની સંખ્યા ભાઈ અનાદિનો છો છે 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 છે, આમ જો તો કીધી નહોતો અનાદિથી છે, છે એ કીધી ન હોય, છે અનાદિથી છે. અનાદિથી અનંત મનુષ્યના ભવની સંખ્યા કરી એના કરતા અસંગ ગુણા તો નરકના ભવ કર્યા છે. નારકિયા એક વાર ફાંસી આપે ને હોવાર મારે એને એક વાર ફાંસી તો કુદરતનું એટલું ફળ છે. તો જેટલું પ્રતિકૂળતા બીજાને સેંકડો હજારોને દીધી છે, તેટલી પ્રતિકૂળતા જે સ્થાનમાં દુઃખની હોય ત્યાં અવતરે તેને નરકગતિ કહેવામાં આવે છે. એવી નરકગતિ પણ મનુષ્યની ગતિ કરતા અનંતવાર થઈ ચૂકી છે. મનુષ્ય સંખ્યા કરતા અસંગ ગુણની વાર અનંત નરકમાં ગયો છે ભાઈ, પણ એને ભૂલી ગયો ને. ભૂલી તો કહ્યું હતું ને એક વાર, જન્મ્યા પછી 12 મહિના સુધી શું થયું, મારે શું ધવરાવ્યા નવરાવ્યાની ખબર છે? ખબર નહોતી માટે નથી એમ કેમ કહેવાય? ન્યાયથી લોજિકથી જે ખબર નથી એની માટે નહોતું એમ કહેવાય? એમ અનંતકાળમાં અનંત ભવ કર્યા પ્રભુ, ખબર નથી માટે નહોતા એમ કેમ કહેવાય? એવા મનુષ્યની સંખ્યાના ભવ કરતા નરકની સંખ્યાના અસંખ્ય ગુણા અનંતા કર્યા. અરે એના દુઃખનું વર્ણન પરમાત્મા વર્ણવે જ્યારે, એ દુઃખ ક્રોડો જીવે ને ક્રોડે ભવે ન કહી શકાય એટલા દુઃખ વેઠ્યા બાપા. ભૂરી દુઃખમાં આ વર્તમાન કાંઈ થયું ત્યાં થઈ હળવાણું. એવા નરકના ભવ કરતા માય તો બીજું કહું છું, સ્વર્ગના ભવ અસંગ ગુણા અનંતા કર્યા છે. સ્વર્ગના દેવના ભવ નારકીની સંખ્યા જે અનંત છે એથી અસંખ્ય ગુણી અનંત સંખ્યા સ્વર્ગના ભવ અનાદિકાળથી કર્યા છે. એને તો સ્વર્ગમાં ગયો હતી કંઈ પાપ કરીને ગયો છે? શુભ ભાવ કરેલા, દયા દાન ભરત ભક્તિ આદિ શુભ ભાવ કરેલા, તે પણ અત્યારે તો નથી એવા શુભ ભાવ કરેલા, એનાથી સ્વર્ગમાં જાય. પણ એનાથી કંઈ જન્મરણ મટે એ નથી, એથી એવા અવતાર સ્વર્ગના શુભ ભાવથી પણ જે નર્ક કરતા અસંખ ગુણા કર્યા. આહા, અને અત્યારે કોઈ એમ માને અમે કાંઈ વ્રતને અપમાનને ભક્તિ કરીએ તો અમારું કલ્યાણ થશે, એ દ્રષ્ટિ મિથ્યા ભ્રમ છે. સમજાય છે? કાંઈ એ શુભ ભાવ છે, એ સંસારનું કારણ ભવનું કારણ છે. તો એવા પાપના ભવ જે નરકનાથી પણ અસંગ ગુણા અનંતા સ્વર્ગના કર્યા, અને એથી અનંત ગુણા ત્રિયંચના ત્રિયંચની બોલાદી. પણ એ બધું કેમ બે ને લસણની ડુંગળી એક રતી રાય જેટલી કટકીમાં તો અસંગ શરીર છે પ્રભુ. એ બધું લોજિક ને આખીથી નજીક નિર્ણય કરવા જાય તો લાંબું હાલે નહીં. આ તો વાત કરે છે કે એમાં એક કણીમાં અસંગ શરીર ને એક શરીરમાં અનંતા જીવ, એ સ્વર્ગના ભવની સંખ્યા કરતા એ નિબોધ નામ લસણ ને ડુંગળીના ભાવ તો અનદગુણા કર્યા છે. પણ એને કોઈ દે આત્મા શું ચીજ છે અંદર ભગવાન સચિદાનંદ પ્રભુ સત નામ શાશ્વત ચિદાનંદ નામ જ્ઞાન ને આનંદનો સાગર છે. એની ધ્રુવતાના ધ્યાન કર્યા નહીં, ધ્રુવતાને ધ્યેયમાં લીધું નહીં. ધ્રુવતા શું કીધું સમજાણું? એમાં ઉત્પાદ હોય પર્યાય થાય છે. અવસ્થા અવસ્થા એક થાય બીજી જાય નવી થાય જૂની જાય, પણ ઈશ્વર વસ્તુ છે એ ધ્રુવ રહે છે. ધ્રુવ નામ કાયમ, કાયમ રહેલી ચીજ નિત્યાનંદ પ્રભુ. તેના ધ્યેયને ધ્યાનમાં કદી લીધું નથી. એના વિના એને સમ્યક દર્શન થાય નહીં અને જન્મ જરા મરણના આંટા મટે નહીં. આવું આ કામ છે. હવે અહીંયા એ કે છે કે જગતના કામ થાય છે જગત તેના પદાર્થથી, એમાં બીજો આત્મા એને કરે એ તો છે નહીં. ઓઠ હવે છે એ પર્યાય છે, અવસ્થા. કાયમ રહેનારા અંદર પરમાણુ નિત્ય ધ્રુવ છે, પણ અવસ્થા પર પર્યાય બદલે છે. એ પરમાણુની પોતાની પોતાને કારણે અવસ્થા બદલે છે, એમાં આત્મા એનો કરતા નથી. આ ઓઠની અવસ્થા થાય તેનો કરતા આત્મા નથી. અરે કેમ બે એમ જગતના કોઈ પણ કાર્ય થાય તેનો આત્મા કરતા નથી. આત્મા કરતા હોય તો આત્મા તો નિત્ય વસ્તુ છે ધ્રુવ તરીકે. તો જ્યાં જ્યાં કાર્ય થાય ત્યાં ત્યાં તેને નિમિત્તપણે ઉપસ્થિતિ રહેવી જોઈએ ને છૂટો પડી શકે નહીં. માટે ભગવાન આત્મા દ્રવ્ય તરીકે જે ધ્રુવ છે નિત્ય છે એ જગતના પ્રત્યેક કાર્યમાં નિમિત્તપણે પણતી નથી. અરે અરે આવી વાતો હવે ગણે ઉતરવી છે નિર્મળ. ભગવાન આત્મા નિત્ય પ્રભુ, એની અવસ્થા બદલે એ અવસ્થાનું કહેશે. પણ જે ત્રિકાળી દ્રવ્ય નિત્ય ધ્રુવ છે એ જગતના પ્રત્યેક પ્રસંગમાં થતી દશાના કાર્ય તેને તે આત્મા દ્રવ્ય છે તે નિમિત્તપણે પણ નથી. એનો કરતા તો નથી પણ નિમિત્તપણે પણ નથી. મારે આવી વાત હોય ત્યારે છે. હવે નિમિત્તપણે કંઈક છે બીજી ચીજ છે કે નહીં તો કે છે કે એ કાર્ય જ્યારે થાય શરીરની વાણીના દાળ ભાતના ખાવાના દાળને હલવાના એ બધી અવસ્થાઓ જડની જડથી થાય, તેમાં આત્મા જે છે એ તો નિમિત્તપણે પણ તેનો કરતા નથી. ત્યારે હવે એને કરતામાં કોને નાખવું? નિમિત્તપણે કરી શકતો નથી પણ નિમિત્તપણે કોને એ અહીં કહે છે. ભાવાર્થ જો ભાવાર્થ છે. યુગ એટલે મન વચન કાયના નિમિત્ત વાળું આત્મ પ્રદેશનું ચલન. અરે યોગ એટલે કે આત્માના પ્રદેશો અસંખ્ય છે, તેમાં મન વચન કાયાના જે પુદગળો છે તેના નિમિત્તમાં એ આત્માના પ્રદેશો કંપે છે, એ કંપે છે, ધ્રુજે છે, એ પોતાના ભાવથી એને યોગ કહીએ. આ તો સિદ્ધાંતો બાપા બહુ જુદી જાતના ભાઈ. ત્રણલોકના નાથ સર્વજ્ઞ દેવ પરમેશ્વર જેને ત્રણ કાળ ત્રણ રૂપ જાણવામાં આવ્યા એની વાણીમાં એમ આવ્યું કે આ યોગ જે છે અંદર આત્મામાં પ્રદેશ છે વસ્તુ, જેમ સાંકળીમાં હજાર કડી હોય છે આંકડિયા દારૂ ચેન કે છે, એમ આત્મામાં આખવામાં અસંખ પ્રદેશ છે. એ અસંખ પ્રદેશ ધ્રુજે છે, એને અહીંયા જોગ કંપન કહેવામાં આવે છે. એ જોગ કંપન આત્મ પ્રદેશનું ચલન, આ એટલી વ્યાખ્યા એની. અને ઉપયોગ એટલે જ્ઞાનનું કષાય સાથે ઉપયોગ થવું. રાગ ઈચ્છા લોભ એવો જે વિકાર ભાવ, તેમાં જ્ઞાન સ્વરૂપી પ્રભુ એ રાગની સાથે જોડાય, તેને અહીંયા ઉપયોગ કહેવામાં આવે છે. એ જોગને ઉપયોગ, આ યોગને ઉપયોગ કરો, વસ્ત્ર દાળ ભાત કપડા બનવા હાલવું બોલવું એની ક્રિયામાં, ઘટાદીમાં બધું લેવું એની ક્રિયામાં આ યોગને ઉપયોગ નિમિત્તપણે કહેવામાં આવે છે. અરે વાત સિદ્ધાંત આકરા બહુ બાપુ. જગતના કાર્ય કાળ કાળે કાર્ય થાય, એક એક શબ્દમાં ફેર છે મોટો. જગતના પદાર્થના તેના કાર્ય તેને કાળે તેનું કાર્ય થાય, એ કાર્યને બીજો તો કરી શકે નહીં. પણ બીજો જીવને નિમિત્ત કેવું કોને, નિમિત્ત કોને, ત્યાં એક બીજી ચીજ છે, નિમિત્ત કોને કેવું. જ્યારે કે તેના કાર્યકાળમાં આત્માને તો નિમિત્ત ન કહેવાય, કેમ કે આત્મા તો દ્રવ્ય ધ્રુવ છે, એથી એને દરેકમાં જો નિમિત્ત કહીએ તો જગતના જેટલા કાર્ય છે ત્યાં ત્યાં તેની ઉપસ્થિતિ હાજરી હોવી જોઈએ, તો કોઈને છૂટો પડે એ માટે આત્મદ્રવ્ય છે એ નિમિત્ત ન થાય. ત્યારે કહેવાય ને નિમિત્ત કોણ થાય, કે કંપન જે જોગનું છે અને જે રાગ છે દયાદાન વિકલ્પાદીનો ભાવ, એ કાર્યના કાળમાં એ જોગ અને રાગ એને નિમિત્ત કરતા તરીકે અજ્ઞાનીના કહેવામાં આવે છે. આવું છે, આ તો રવિવારનો દિવસ છે કે મને વૈરાગનું ન પણ આ વૈરાગ, આ વૈરાગ છે બાપાઈ, ભાઈ તને ખબર નથી, તું નરે વસ્તુ છે, અસ્થિ છે, સત્તા છે, મોજૂદગી ચીજ છે, અને એના અનંત અનંત ગુણોથી ભરેલી મોજૂદગી ચીજ છે પ્રભુ. એની દશામાં પલટો ખાય છે અવસ્થામાં, એ પલટાની અંદરમાં જોગનું કંપન અને રાગ દયાદાન કામ ક્રોધના ભાવ, બીજો એક જીવ છે, એ શરીર અને આયુષનો સંયોગ છે અને તેથી તે જીવે છે. એને બીજો જીવ કે હું જીવાડું, એની દયા પામું, તો એમ થઈ શકતું નથી. આવી વાત કહો, એ આયુષ્યને લઈને અને આત્માને તે કાળે તેટલી ત્યાં રહેવાની યોગ્યતાને કારણે એ જીવ જીવે છે. એને બીજો કે હું આને જીવાડું, આની દયા પાડું, એવા ત્રણ કાળના સાચી નથી. પણ તે કાળમાં નિમિત્ત કોને કહેવું, કે આત્મદ્રવ્યને નિમિત્ત દયામાં આ પ્રસંગમાં નિમિત્ત ન કહેવાય, નહીતર જ્યાં જ્યાં એ ક્રિયા થાય ત્યાં આત્માને હાજર રહેવું પડે. ક્યારેક નિમિત્ત કહેવું કોને, કે જે અજ્ઞાની છે, જોગનો કરતા છે અને રાગનો કરતા જે અજ્ઞાની છે, અજ્ઞાન કાળમાં તેનો રાગ અને જોગ તે દયાના પરિણામ, દયાની સ્થિતિ તો પરમાં થઈ છે પરને લઈને, પણ જે રાગ અને કંપનનો કરતા છે તે રાગ અને જોગને એ કાર્યકાળના નિમિત્ત કરતા કહેવામાં આવે છે. અરે અરે આવી વાતો હવે જગતથી જુદી જાત છે બાપુ, અત્યારે હાલે છે ઢોળા બધા. હા 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 હા, એને જોગ અને રાગ એ જે અંદરમાં વિકારી પરિણામ છે, એનો જે અજ્ઞાની કદાચિત શબ્દ આવ્યો છે ને, જ્યાં સુધી તે મિથ્યા દ્રષ્ટિ મૂંડ છે, આ હા હા, ત્યાં સુધી તે રાગ ને કંપનનો કરતા છે. તેથી તે રાગ ને કંપન જગતના કાર્યકાળમાં તેને નિમિત્ત કરતા તરીકે આરોપ દેવામાં આવે છે. કરતા નથી પણ નિમિત્ત કરતા તરીકે આરોપ દેવામાં આવે છે. હા હા હા, હવે આવી વાતમાં કઈ જાતનો ઉપદેશ? આ એમ કે છે એ જોગ ને કંપન ઘટઘટ ઘટપટ આદિ જળની અવસ્થાઓ અને ક્રોધ નામ જળ કર્મની અવસ્થાઓ, જળ કર્મ અવસ્થા જે જળ બંધાય છે ને કર્મ, એમાં તેને નિમિત્ત છે. એ ઘટપટ આદિ જળના કાર્યમાં અને કર્મ બંધનની જળની અવસ્થામાં એ યોગ અને કષાય નિમિત્ત છે. કોનો? કે જે જોગને રાગનો કરતા થાય તેનો જોગને રાગ તે કાયમાં નિમિત્ત તરીકે કહેવામાં આવે છે. હા હા હા, કઈ જાતનું અમુ ઉપનિષા છે બાપુ? નારગણા કોઈ જુદા ભાઈ, અરે એને સત્યને સત્ય શું છે એવું સાંભળવા મળવું મુશ્કેલ છે પ્રભુ. હા હા, બહારની સ્થિતિ તો અનંતવાર અબજોપતિ રાજા થયો, અબજોપતિ શેઠિયો થયો. શેઠિયો એટલે આજે પૈસા વાળા કહેવાય, શેઠિયા શેઠ શેઠ નથી, છે તો હેઠ. શ્રેષ્ઠ તો જેને આત્માનું જ્ઞાન કરે અને રાગને કંપનનું જ્ઞાતા દ્રષ્ટા થાય અને પરમા કાર્યમાં નિમિત્ત કરતાપણે પણ ન હોય તેને અહીંયા શેઠ ને શ્રેષ્ઠ ને આત્મા કહે છે. અરે આવું શું છે? આવું સ્વરૂપ બાપુ, સ્વરૂપ ધર્મનું બહુ જીણું છે પ્રભુ. દુનિયા ક્યાંક ક્યાંક અટકીને પડી છે. આ એ અમીનોપતિ રાજા કે શેઠિયો હોય જેને આત્મા શું ચીજ છે એની ખબર નથી, એ વિષયને કષાયના પરિણામમાં કરતા બુદ્ધિ કરીને રોકાય છે. આ એ જગતના કાર્યના કાળે તો કાર્ય થયા છે તેને એને નિમિત્ત કરતા જોગને કષાયના કરતા વાળાને કહેવાય, અને એ જોગને કષાયનું કરતા એ મરીને ઢોરાદીમાં જાય. સમજાય છે કાંઈ પ્રભુ? જીણી વાતો નાથ, જગતથી જુદી છે. આગી જગતને જાણીએ છીએ ને જગતને નથી જાણતા, નહીં તો 90 વર્ષથી આ શરીરને, 72 વર્ષથી તો આ બધું આખી દુનિયાને જોઈ છે. હા, દુનિયા ક્યાં છે એની એને ખબર નથી. હિન્દુસ્તાનમાં આખામાં 10,000 માઇલ ત્રણવા ફર્યા છે. આ વાત ક્યાંય દેખાવા સાંભળવામાં મળી નથી એવી વાત છે. આ પ્રભુ એમ કે છે એ અજ્ઞાનીનો રાગ અને કંપન એ જડ કર્મ બંધાણું છે. જડ કર્મ જડથી તેને અજ્ઞાનીનો રાગ ને જોગ ને નિમિત્ત કરતા કહેવામાં આવે. કર્મ બંધન થાય છે એ પર્યાય પણ આત્માથી નહીં. એક પ્રાણીએ હિંસાના ભાવ કર્યા જૂઠાના વિષય ભોગના તો એને કર્મ બંધાય ત્યાં. પણ એ કર્મ બંધનની પર્યાયમાં એનું આત્માના ભાવ કરતા નથી. એ વિષય કષાયનો ભાવ એ કર્મ બંધનના કર્તાપણાની પર્યાયનો કરતા એ નથી. એ તો પરમાણુ કર્મના પોતાની પર્યાયથી ઉગતાથી કર્મરૂપ થાય છે. એને નિમિત્ત તરીકે કેવું હોય તો જોગને રાગને કષાયનો કરતા અજ્ઞાની જીવ તેના જોગને રાગને તેના બંધનમાં અને ઘટાદીના કાર્યમાં નિમિત્ત કરતા કહેવામાં આવે છે. એ કરતા પણ છોડવું, રાગ અને કંપનનું જ કરતા પણ છોડવું અને પરના લક્ષના કારણે લક્ષમાંથી છોડવા અને પૂતિ આનંદ સ્વરૂપ જ્ઞાતા દ્રષ્ટા છે તેની દ્રષ્ટિને જ્ઞાતા લક્ષ કરવું એનું નામ ધર્મ છે. ધર્મ તો એ દયા પાલીને વ્રત પહેલા દાન કર્યા ને પાંજરા પૂરું ચલાવીને રાખો જેવું ને દાન આપીને ઉઘરાવ્યા ને એ કોઈ ધર્મ ધર્મ નથી. સમજાય છે? કઈ ધર્મ કોઈ અપૂર્વ એટલે કે અનંત કાળમાં એક સમય પણ કર્યો નથી એવો અપૂર્વ કોઈ વાત છે ધર્મ. એ દિશા જુદી છે બાપા. પરના કાજ થતામાં મારું મનું કરું છું એ તો જેને છૂટી જવું જોઈએ. પણ જેને અંદર રાગ ને દયાદાનના પરિણામ આવ્યા એનું કરતા પણ હું પણ તેને છૂટી જવું જોઈએ. દરબાર આનું દિવાન વિવાનું કીધું હતું ને ખરે તમારે ચોડામાં ત્યારે હતા પ્રધાન હતા દિવાન હતા ને ચોડામાં ગયા હતા ને ત્યારે વ્યાખ્યાનમાં આવતા એને ઘેરે ગયા હતા બધા રાજ મોટા જણા. અરે આ વાત ક્યાં છે બાપુ? અહીં કહે છે ધર્મ કેમ થાય એટલે કે જન્મ મરણથી કેમ છૂટાય એટલે કે દુઃખના દાડા અનંતકાળમાં ગયા છે દુઃખમાં. આ દુઃખ છે હો, આ પૈસા વાળા બધા દુઃખી છે બિચારા. કેમ કે પૈસો જડ છે એ મારા છે એ માનતા દુઃખ ને અજ્ઞાન છે. શાસ્ત્રકાર તો એમ કે ભગવાન એને ક્યાં દુનિયાની પડી હતી તો જે સચ છે તેને ઢંઢેરો પીટે છે. જે કોઈ આત્મામાં અનંત આનંદ ને અનંત જ્ઞાન ને શાંતિ ભરી છે પ્રભુ એની જેની માગણી ને ભાવના નથી અને જેને જગતના પદાર્થની માગણી ને ભાવના છે એ મોટા ભિખારા માગણી માગણ છે. તમને શું છે એને વરાકા કહ્યું શાસ્ત્રમાં. આત્મા એ જોગ ને રાગના કર્તાપણા રહીત એની ચીજ છે. સચ્ચિદાનંદ આનંદ કંદ અતિન્દ્રિય આનંદનો દોર છે, અતિન્દ્રિય જ્ઞાનનો કંદ છે, અનંત અનંત પવિત્ર ગુણનો ગોદામ છે, અનંત અનંત શક્તિવાન જે આત્મા તેની અનંતી શક્તિઓનો સંગ્રહાલય છે, અનંત શક્તિનો સંગ્રહનો આલય સ્થાન છે. હા મેળી હરખાઈ ની પીવે ત્યાં અહીંયા મજા આવે ત્યાંની તો જંગલ ઉતરે બિચારાને શું કહેવાય તમારું પાયખાનું આવા અપલખણ હવે એને એમ કેવો આત્મા આવો છે કે માપે માફ કરે એ આત્મા આનંદનો નાદ છે અતિન્દ્રિય આનંદ છે પ્રભુ એ સચિદાનંદ સ્વરૂપ છે ત્રિકાળી તેને પરના કાર્યથી ભિન્ન પાડી તેને પોતાના પણ કંપનને રાગના ભાવથી ભિન્ન પાડી અને અનંત આનંદને જ્ઞાનનો સાગર છું એવી અંતર્દૃષ્ટિનો અનુભવ કરવો એનું નામ ધર્મની પહેલી સીટી કહેવામાં હજી બીજી સીટી તો આગી છે હજી એનું નામ ધર્મની પહેલી સીટી પહેલું પગથિયું કહેવામાં આવે છે અરે અરે આવું સાંભળ્યું હોય તો ક્યાં જાય સમજાવું કાંઈ બોલી વાત કહીએ ને એટલે ભાઈ પૂછ્યું ભાઈ આમાં તમે આવું કહો પણ અમારે ધર્મ શી રીતે થાય એમાં પણ એ જ કહેવાય છે કે તારા સિવાયના અનંત આત્માઓ અને તારા સિવાયના અનંત પરમાણુઓ આ કંઈ એક ચીજ નથી આ તો અનંત પરમાણુનું દળ છે આ ખટકા કરતા 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 છેલ્લો પોઈન્ટ રહે તેને પરમાણુ કહે છે પરમાણુ નાનામાં નાનો કણ એ પણ એવા અનંતાકણમાં આંગળી છે એ આંગળીની દશાનું હલવું ચલવું એ પરમાણુનું કાર્ય છે આત્મા એને કરે હલાવી શકે ત્રણ કાળ ત્રણ રૂપમાં નહીં એ જેવી દ્રષ્ટિ કરતા પરના કાય મારાથી થતા નથી અને પરના કાય પરથી મારામાં પરથી મારામાં કાર્ય થતું નથી ગુણાટ ખાધી પરના કાર્ય મારાથી થતા નથી અને મારા ધર્મના કાર્ય એ પરથી થતા નથી મારું ધર્મ કાર્ય હું જ્ઞાનાનંદ સચિદાનંદ આનંદ કંદ અતિન્દ્રિય આનંદનો દોર છું એવી અંતરમાં દ્રષ્ટિ કરીને પૂર્ણાનંદના નાથનો સ્વીકાર કરવો પૂર્ણાનંદના નાથનો સત્કાર કરવો પૂર્ણાનંદના નાથને દ્રષ્ટિમાં ઉપાધિ ગ્રહણ કરવા લાયક છે એમ ગ્રહણ કરવો એનું નામ ધર્મની પહેલી સીડી છે પછીની તો છે ઘણી લાંબી ચારિત્ર ના તો જોશ અનાશક્તિ કરી શકતો નથી ધૂળી તે બધા ઘણા સાંભળ્યા છે કામ કરી અનાશક્તિથી કરી ધૂળમાં એ કરવું માનવું જ મિથ્યાતન બ્રહ્મ જ્ઞાન છે સમજાણું કાંઈ એ બધી વાતો સાંભળી છે નથી સાંભળી અહીં તો 90 વર્ષ થયા વાતી કે પરના કામમાં અનાશક્તિ બી કરું એમ કરીને પોતે જાણે જુદો હોય પણ અનાશક્ત કોને કહેવો એ કાર્ય થાય છે એ હું કરું છું ત્યાં એ આ શક્તિને મિથ્યા બ્રહ્મ છે પરને હું સુખના સાધન દઈ શકું છું એ બ્રહ્મણાયનાની છે મિથ્યા બ્રહ્મ છે પાખંડ છે અજ્ઞાન છે એ જીવને ઊંડે પાપમાં ઉતરવાના એ ઠેકાણા છે સમજાણું કાંઈ જે તેથી તો બે ચાર પાંચ સાત વાર શબ્દ વાગ્યા હતા કે જે કાળે તેનું કાર્ય થાય છે પણ તે કાળે થશે તેમાં હવે એમાં તારો એમાં અધિકાર નથી એ તો પહેલી તો પાંચ સાત વાર આવ્યું છે સમજાણું કાંઈ એ પાંજરા પૂળમાં ઢોર બચાવે એનું કાર્ય તો તેનાથી એમાં થયું છે બીજો કે હું આને પાંજરા પૂળો બચાવી દઉં છું એ વાતમાં પૂરેપૂરો 100% પાપ આવશે અરે આ કોણ કામ હે શકતું નથી ને બચાવી શકું છું માને છે જૂઠું. એના આયુષ્યને કારણે ને એમાં રહેવાની યોગ્યતાને કારણે ત્યાં રહ્યો છે અને આ કે છે કે મારાથી ત્યાં રહ્યો. જૂઠી દ્રષ્ટિ, જૂઠું જ્ઞાન, મિથ્યા ભ્રમમાં પડ્યો છે. કોણરાય જુદી જાત છે બાપા, બધી ખબર દુનિયાની બધી નથી ખબર્યું. રાજા મહારાજા ઘણા આવી ગયા છે મારા વ્યાખ્યાનમાં. મોટા મોટા કરોડોપતિ નબજોપતિ છે, ધૂળ ધાણી ને વાપાણી છે બધા. હા 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 હા, કીધું હું દરબારનું નતું ભાઈ, ભાવનંદ દરબાર, ભાવનંદ દરબાર કરોડ કરોડ નું તાલુકો કૃષ્ણકુમાર ગુજરી ગયા. ત્યાં તો હું સોનગઢ ને બધા દરબારો આવતા વ્યાખ્યાનમાં. તે ફરી આવ્યા હતા તો પછી કૃષ્ણકુમાર કરોડ એનો દીકરો છે અત્યારે કરોડ ની ઉપર છે. કીધું શું દરબાર, મહિને લાખ રૂપિયા માગે નાનો માગણ ને, પાંચ લાખ માગે મોટો, અને કરોડ માગે તો માગણ નો માગણ છે મોટો. આ અંદરમાં આનંદનો નાદ પડ્યો છે, અતિન્દ્રિય આનંદ ને અતિન્દ્રિય સુખ ને અતિન્દ્રિય જ્ઞાન, એ લક્ષ્મી તો લેવાનો કામી નથી અને ધૂળની લક્ષ્મી લેવાનો કામી છે. આ ક્યાંય પૈસા પૈસા લેવા દે, રાજા મોટો છે તો ધૂળ નરમ હતો બચારો. હા મળે આ મારા શું કે છે
એમને શું
જવાબ નરમાંથી કીધું બરાબર છે. એમનો ઉંમર તો અહીં ક્યાં અમારી પાસે પૈસા લેવા છે એની પાસેથી કે એને રાજી રાખીને ખુશી થઈ જાય. હા મારાનું વ્યાખ્યાન ખુશી થયા એમાં આ દુનિયા ખુશી થાય ને. બહારની ક્રિયાકાર ના કે આમ પાડતું બીજાને દયા પાડવી ને આમ બચાવવા ને પૈસા દેવા ને તો લોકો રાજી રાખી થાય. ઉર્ષાળા ભિખારા છે અને એને આ દેવાનું કહે તે રાજી રાહી થઈ જાય. એમાં એ નથી આ કઈ. હા હા હા, પ્રભુ તારો વાત જુદી છે. ના તું કોણ છો બાપુ ભાઈ, તું જ્ઞાનની મૂર્તિ પ્રજ્ઞા બ્રહ્મ. હા હા, પ્રજ્ઞા નામ જ્ઞાન અને બ્રહ્મ નામ આનંદ, એ જ્ઞાન ને આનંદ નો દોડ છો, કંદ છો. હા હા હા, કેમ બે એક મેશું બને પત્ર વેલા ખાતો હોય, પત્ર વેલા ઓળવી ના પાંદડા નામ પ્રજ્ઞા થાય. ઓમ જાણે આ તો બહુ મજા પડી ખાવામાં. આરામ પીખાઈ આ જળ ના ખાવામાં તને મજા પડી. અંદરનો આનંદનો નાદ પ્રભુ બિરાજે છે અંદર, એના આનંદને લેવા માટે એની તારી કાંઈ ભાવના નહીં. અને આ જગતની ચીજો લેવાની ભાવના સમજાણું કાંઈ બ્યાજી. શું કે છે
99% એવી ભાવનાવાળા
દુનિયામાં પણ હું આ તો માર આ છે દુનિયા તાકી પડી છે ને એને ઘેરે પડી છે રખડવામાં. આ હું મનુષ્ય પણ ગુમાવીને ચાલ્યા જશે રખડવામાં. 84 અવતારમાં ક્યાંય પત્તો નહીં ખાય બાપા. આત્મા સચિદાનંદ પ્રભુ, અંદરમાં રાગનો વિકલ્પ દયાનો આવે એનો એ કરતા નહીં. હા હા હા, એ તો પોતાના જાનન દિખન જ્ઞાતા દ્રષ્ટા, દર્શનો દ્રષ્ટા, જ્ઞેયનો જ્ઞાતા. જગતની બધી ચીજો તે દ્રષ્ટ છે અને ભગવાન તે દ્રષ્ટા છે. ચીજો જ્ઞેય છે, જણાવવા લાયક છે, ત્યારે પ્રભુ પોતે જ્ઞાયક જ્ઞાતા છે. એથી ઉપરાંત કંઈ પણ માનવા જાય મિથ્યા ભ્રમ ને અજ્ઞાનમાં જશે. સમજાણું કાંઈ. આ એ પણ હજી વ્યવહારથી કહ્યું છે, પર દ્રશ્ય ને આત્મા દ્રષ્ટા એ હજી વ્યવહાર છે. પર જ્ઞેય જાણવા લાયક છે ને જાણનારો એ પણ વ્યવહાર છે. નિશ્ચયમાં તો પોતે પોતાની દશાનો જાણનાર ને પોતાની દશાનો દેખનાર છે. કરણી હારે કઈ સંબંધ નથી, આમ છે આકરું બાપા. હા હા હા, બાપુ જગત થી ભિન્ન ચીજ છે ભાઈ, દુનિયાની પ્રથામાં ચાલ્યું છે એવો વેગ ઊંધો કે એમાંથી એને નીકળવું કઠણ પડે એવું છે. અહીં તો એ માર્ગ છે ભાઈ, એ જોગ અને રાગ તેમને તો બહારના કાર ઘટાદી એટલે ઘટપટાદી અને ક્રોધી એટલે ઝડકણ, તેના નિમિત્ત કરતા કહેવાય. નિમિત્ત કરતા હો, કેમ કે જો કંપન અને રાગનો કરતા થાય છે માટે એ અકર્તા છે ભગવાન આત્મા. રાગ અને જોગનો કંપનનો કરતાનો એનો સ્વભાવ નથી, એનો સ્વભાવ તો પરનો અકર્તાપણો અને જ્ઞાતા દ્રષ્ટાપણો એનો સ્વભાવ છે. એને ઓળંગીને જે કંપન અને રાગનો કરતા થાય છે તેને પરના કાર્યના કાળમાં નિમિત્ત કરતાનો આરોપ તેને દેવામાં આવે છે. એ રખડનારો આત્મા છે. હા હા હા, કરે કરવું આમ છે, પરંતુ આત્માને તેમનો કરતા ન કહેવાય. આ હા હા, જગતના કાર્ય જેટલા પાંજરા પૂળના પૈસા દેવાના, એ પૈસા મેં દીધા, પૈસો જડ છે એ મેં દીધા, એ કાર્ય તો તેનાથી આમ જવાનું થાય છે. તે કાર્યને મેં કર્યું એનો આત્મા જોગને રાગનો કરતા હોવાથી તે જવાની ક્રિયામાં તેને નિમિત્ત કરતા કહેવામાં આવે છે. આખરી વાત છે ભાઈ, એક એક વાતમાં ગળે ઉતરવી જાત જ કોઈ જૂની છે બાપુ. હા હા હા, જાણ્યા વિના એના જનમરણ મટે એવા નથી, મરી જાય તોય. વ્રતને તપને ભક્તિની ક્રિયાને દાનના અબજો રૂપિયાના દાન ગમે એટલા કરે પણ મરી જાય તો એનાથી ભવનું ઘટશે નહીં. આવી વાત છે પ્રભુ, એ અહીં કીધું. આત્માને તેમનો કરતા ન કહેવાય છે, આત્માને સંસાર અવસ્થામાં અજ્ઞાનથી માત્ર યોગ ઉપયોગનો કરતા કદી લઈ શકાય, સમજાણું ખાણી. અજ્ઞાન દશામાં આત્માને એના રાગને દયાદાનના પરિણામનો કરતા જ્ઞાન દશામાં કહેવાય, જ્ઞાન દશામાં તેનો એ કરતા નથી, તેનો એ જાણનાર દેખનાર ધર્મી છે. આ હા, જેની મૂડીમાં પૂંજીમાં જ્ઞાનને આનંદ ભર્યો છે, જેની પૂંજીમાં જ્ઞાનને આનંદ ભર્યો છે અંદર, એથી તે રાગને પુનની વિકલ્પનો કરતા નથી, તેને ધર્મને જન્મરણનો ઉદ્ધાર થાય એની પાસે પંથ છે. આ રાગ અને કંપનનો કરતા થાય એ જગતના કારણના નિમિત્ત કરતા કરી કહેતા એ રખડવાના રસ્તે પડ્યો છે. આ 84 લાખના અવતારના યોનિમાં અનંતકાલથી જે ભાવે રખડે છે તે જ ભાવ એનો છે અત્યાર સુધી, સમજાણું કાંઈ. આવી વાત છે. અહીં તાત્પર્ય આ પ્રમાણે કે દ્રવદ્રષ્ટિથી ભાષા જ બધી જગતથી જુદી. દ્રવદ્રષ્ટિ એટલે શું એને ખબર ન પડે. દ્રવ એટલે આ વસ્તુ, આત્મા પૂર્ણાનંદનો નાથ. એ દ્રવ જે વસ્તુ છે એની જે દ્રષ્ટિથી જોઈએ, ત્રિકાળી 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 ભગવાન દ્રવ્ય. દ્રવ એટલે વસ્તુ, દ્રવ એટલે પૈસા પૈસા ધૂળી નહીં હોય અહીંયા અત્યારે. અહીંયા દ્રવ દ્રષ્ટિથી કોઈ દ્રવ અન્ય દ્રવ્યનું કરતા નથી. આ હા, વસ્તુ દ્રષ્ટિથી જોઈએ, વસ્તુ આત્મા જ્ઞાતા દ્રષ્ટા આનંદનો નાથ, તે દ્રષ્ટિથી જોઈએ તો કોઈ જીવ કોઈ જગતના કોઈ કાયમી કરતા છે નહીં. હા હા હા, ભાષા તો હાજી છે, ભાવ તો ભાઈ હોય એટલે બીજે ને એને હળવા કરીને ક્યાંથી લાવવા. જે હોય એ પ્રમાણે આવે. આ અજાણ્યા માને ને તો આકરું લાગે એવું છે, એકદમ ધડાકા. આંભ્યું નથી એને, કોઈ દી સચ કહ્યું તો નથી પણ આંભ્યું નથી. હા હા, એવો જે આ ભગવાન દ્રવ્ય વસ્તુથી જોઈએ, દ્રવ્ય એટલે પદાર્થ ત્રિકાળી, એવી દ્રષ્ટિથી જોઈએ તો જગતના કોઈ કાર્યમાં તે કરતા તેનો નથી. નિમિત્તપણે પણ તેનો કરતા કહેવામાં આવતો નથી. પંડિતજી આવું છે, પાગલ જેવી વાત છે. પરના પ્રકાશમાં કહ્યું છે, પાગલ લોકો સતની વાતને સાંભળતા પાગલ જેવું દેખાય એને લાગે છે. પરમા પ્રકાશમાં છે, પાગલ લોકો સતની વાત સાંભળતા તેને પાગલ જેવી લાગે એવી છે. પરમાત્મા પ્રકાશમાં છે. આ હા છે, એવી બાપુ બધી વાતો છે. આ દ્રવ્ય દ્રષ્ટિથી જોઈએ તો કોઈ વસ્તુ કોઈની કંઈ કરતા જરીએ નથી. આ હા, પરંતુ પર્યાય દ્રષ્ટિથી એટલે શું કે વસ્તુ ત્રિકાળ છે એની દ્રષ્ટિથી જોઈએ તો કોઈ દ્રવ્યના કાર્યનો એક નિમિત્તપણે પણ કરતા નથી. હવે એની પર્યાય વર્તમાન અવસ્થા, ત્રિકાળી દ્રવ્યને દ્રષ્ટિ છોડી દઈને વર્તમાન એની અવસ્થા જે રાગ ને કંપન ને આદિ કરે છે, પર્યાય. પર્યાય એટલે અવસ્થા, અવસ્થા એટલે હાલત, હાલત એટલે દશા, દશા એટલે વર્તમાન અંશ. ત્રિકાળી દ્રવ્યની દ્રષ્ટિને જોતા વર્તમાન એના અંશની વર્તમાન અવસ્થાની દ્રષ્ટિએ જોઈએ તો કોઈ દ્રવ્યનો પર્યાય કોઈ વખતે છે. આ તો ભાઈ જેની વાત હતી બધું ગમે એટલું એને હળવી ભાષામાં લાવે તો પણ કઈ, મનને હળવી ભાષામાં લાવે તો આપણે પાછેર કહેવાય ને, કે મન 40 શેરનું મન એવું કરતા કંઈક પાછેરનું મન એમ કહો તો સતને જે રીતે છે એમ નહીં તે કાંઈક એને હળવી ભાષા કરો ખોટી એમ થાય છે. બેનલજી કાંઈ કે છે, પર્યાય દ્રષ્ટિથી એટલે આત્માની વર્તમાન રાગને પર્યાય દ્રષ્ટિથી અવસ્થાથી જોઈએ તો કોઈ દ્રવ્યનો પર્યાય, કોઈ દ્રવ્ય એટલે વસ્તુની દશા, કોઈ વખતે એટલે અજ્ઞાન વખતે, અજ્ઞાનને વખતે કોઈ અન્ન દ્રવ્યના પર્યાયને નિમિત્ત થાય છે. હા, હવે આટલું બધું ક્યાં ફરીને આત્મા છે ને પ્રભુ, અંદર દ્રવ્ય એટલી વસ્તુ ત્રિકાળી, નિત્યાનંદ પ્રભુ. એ નિત્યાનંદ પ્રભુને દ્રવ્ય દ્રવ્ય એટલી વસ્તુથી જોઈએ તો જગતના કોઈ કાર્યમાં તે કરતા નથી, કોઈ કાર્યનો તે કરતા નથી. હવે એની પર્યાયમાં રાગાદીની દશાથી જોઈએ તો કોઈ વખતે એટલે જ્યાં સુધી અજ્ઞાની છે ત્યાં સુધી બીજાની પર્યાયનો અજ્ઞાનીના રાગને જોગને નિમિત્ત કરતા કહેવામાં આવે છે. એક સક્ષર ફરે તો બધું ફરી જવું છે. આ તો એ છે, દુનિયાને જોયું છે બાપા બધા નજર, કરોડો મનુષ્યોના સંગમાં આવી ગયા છે. શું થાય પણ એ માર્ગ જ આખો લૂંટાઈ ગયો છે. આય પરમાત્મા એમ કહે છે, ત્રણલોકનો નાથ વિતરાગ સર્વજ્ઞ દેવ કે છે કે એક વસ્તુ છે કાયમી ચીજ, એ કાયમી ચીજની દ્રષ્ટિએ જોઈએ તો જગતના કોઈ પણ કાર્યમાંથી કાયમી ચીજને નિમિત્ત પણ કહેવામાં આવતું નથી, પણ તે કાયમી ચીજની વર્તમાન દશાથી જોઈએ તો, વર્તમાન પર્યાયથી રાગ અને આદિથી જોઈએ તો, તે પર્યાય બીજાના દ્રવ્યની પર્યાય વખતે તેને રાગનો કરતા એ જીવ છે માટે બીજાની પર્યાયને નિમિત્ત કરતા તરીકે કહેવામાં આવે છે. કરી શકતો નથી એ તો નહીં, આ તો નિમિત્ત કરતા એને કહેવામાં આવે છે. અરે છે એ દ્રવ્યના પરિણામ. તેથી આ અપેક્ષા એક દ્રવ્યના પરિણામ, એ દ્રવ્યના પરિણામ એટલે આ તમારું પરિણામ.